14 શુક્રવાર તારીખ 17/50 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું સમયસારના કરતા કર્મ અધિકારની ગાથા 74 ઉપર પ્રવચન.
નમો ડોયે સૌ હરિયંતાણમ, નમો ડોયે સૌ સિદ્ધાણમ, નમો ડોયે સૌ આયુર્યાણમ, નમો ડોયે સૌ ઉજ્જાયાણમ, નમો ડોયે સૌ ત્રિકાવર્તી શ્રાવણમ. ఓంకారమిందు సంయుక్త నిత్యం జయంతి యోగిన కామదం మోక్షదం చే ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ యో మంగళం రూపమోని మంగళం కుంకుందారి ఉజేంద్రమో సుమంగళం నమస్మరి సాధారణ స్వానుభూత్యాచకాస్తి స్వాయ భవాయ సర్వాన్.
શું પ્રશ્ન છે એનો આ ઉત્તર છે. શિષ્ય પ્રશ્ન કર્યો છે કે આત્માના સ્વભાવનું અંતર્મુખ સમ્યક જ્ઞાન થાય તો પરાંગમુખ એવી પર્યાય બુદ્ધિ એટલે અંશ અને રાગનો લાભ છે, રાગથી લાભ માને છે, અને પર્યાયના વર્તમાન જે અંશ તરફનું જે વલણ છે એ જ્ઞાન સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થતા એ અંશ બુદ્ધિ, પર્યાય બુદ્ધિ, રાગ બુદ્ધિ પરથી લાભ માનવાની સન્મુખ બુદ્ધિ એ જ ક્ષણે નાશ થાય શી રીતે છે? સમજાવો આ પ્રશ્ન. આત્મદ્રવ છે, કઠણ પડે છે. આત્મ વસ્તુ છે, આત્મા પદાર્થ છે, અનંત જ્ઞાન દર્શન આદિ સ્વભાવનો સાગર સ્વભાવવાન, એનો સ્વભાવ એટલે દ્રવ્ય પદાર્થ છો એવી અંતર્મુખ દ્રષ્ટિ સન્મુખ સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થતા પર્યાયના વર્તમાન અંશ અને રાગને પુનની રૂચિની સન્મુખ જે દ્રષ્ટિ હોય તે જ ક્ષણે પર સન્મુખ દ્રષ્ટિનો નાશ થાય છે, એનો સમાન કાળ છે. એટલે કે સમ્યક દર્શન આત્માના સ્વભાવ સન્મુખની પ્રતીત થઈ એ વખતે પર્યાય એટલે વર્તમાન જ્ઞાનની અવસ્થા, રાગ પુન્યાદિ નિમિત્ત એ બધાની સન્મુખ રૂચિ તે જ ક્ષણે નાશ થાય. આજનો વિષય જરી સાંભળજો, કાલે થોડું આવ્યું છે એથી વધારે આજે લાખ ને વૃક્ષ વચ્ચેનો સિદ્ધાંત જરી કેટલો સૂક્ષ્મ ને શું છે એ જરી સ્પષ્ટ આજ વધારે આવશે, કાલ થોડો આવ્યો હતો. આત્મા અહી શિષ્ય પ્રશ્ન કર્યો, ભગવંત આત્મદ્રવ છે, વસ્તુ વસ્તુ આમ સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા આનંદ વીર્યની મૂર્તિ, એનું વર્તમાન સ્વભાવ સન્મુખની દ્રષ્ટિ થાય ત્યારે તેની વર્તમાન પર્યાય એટલે અંશ રાગ ને પુન્ય વ્યવહારની રૂચિ ટળી જાય તે ક્ષણે એવો એનો સમાન કાળ શી રીતે છે એમ પૂછવું છે. સ્વભાવ દ્રષ્ટિ થઈ અને પર્યાય દ્રષ્ટિ અંશ ને રાગ ને પુન્યથી લાભની દ્રષ્ટિ ન જાય એમ બને, અને પર્યાય પુણ્ય નિમિત્ત રાગ દયા દાન વ્રતના વિકલ્પો મિથ્યાભાવમાં એ વિકલ્પથી લાભ માને અને સ્વભાવ સન્મુખની દ્રષ્ટિ થાય એમ એક ક્ષણે બે હોઈ શકે નહીં. સમજાય છે? એ એક સમયે એક ક્ષણે આત્માના સ્વભાવ સન્મુખ જ્ઞાન થવાનો અને વર્તમાન અવસ્થાને પુન તરફની રૂચિનો નિવૃત્તિ કાળ સમાન કાળ કઈ રીતે છે એમ શિષ્ય પ્રશ્ન કર્યો છે, એના ઉત્તરમાં જવાબ અપાય છે. હવે એનો પહેલો બોલ ફરીને લઈએ છીએ. ધ્યાન રાખજો, વૃક્ષ અને લાખ દ્રષ્ટાંતમાં અને સિદ્ધાંતમાં ક્યાં અંતરો પડશે ન્યાય સમજ્યો. વૃક્ષ છે પીપર વગેરે ઝાડ, એ વૃક્ષ કઈ ઉગવા વખતે લાખ રૂપે પ્રણવવાની યોગ્યતા વાળું હોતું નથી, પણ એ વૃક્ષને જયારે અંદર હળો પડવાની ઝાડની યોગ્યતા થાય
પીપરાદી ઝાડ, એ ફળો પડવાની પોતાની ઝાડની અવસ્થામાં જયારે યોગ્યતા થાય ત્યારે પીપર એમાંથી ઝરે છે. એનું ઝાડનું યોગ્યતાપણું જે છે એની પ્રધાનતા છે. પછી લાખ તો તેને ઉપચાર નિમિત્તે ઘાતક તેમ કહેવામાં આવ્યું છે. શું કહ્યું? દ્રષ્ટાંત સમજો પછી સિદ્ધાંત. ઝાડ જે છે, ઝાડ પીપરનું, પીપરનો દ્રષ્ટાંત આપ્યો. પીપર પોતે પોતાના ભાવથી પહેલી તો લાખ રૂપે પ્રણવવાની યોગ્યતા વાળી નહોતી, પણ એ ઝાડનો ખો થવાનો જયારે સ્વકાળ આવ્યો, એને ઝાડને બળવાનો, વધ થવાનો, વધ થવાનો, બળવાની લાયકાતનો, નાશ થવાની યોગ્યતાનો જયારે એમાં એ પીપર પ્રણવવાની લાયકાત પણ થઈ ત્યારે ઝાડનો ખો શરૂ, ત્યારે લાખને નિમિત્ત કહેવાનું, નહીતર લાખ એનો ખો કરી શકે નહીં. બહુ સમજાય છે કઈ? હવે ઝાડના દ્રષ્ટાંતને આત્મામાં સિદ્ધાંત. એ આત્મ પદાર્થ તો અનાદિનો પર્યાયમાં ખો ઉભો કરેલો છે એને અજ્ઞાનીએ. ઝાડમાં પહેલેથી નહોતો અને પછી થયો. દ્રષ્ટાંત ને સિદ્ધાંતમાં આટલો ફેર છે. આત્મા અનાદિથી જ્ઞાતા દ્રષ્ટા આનંદ સ્વસન્મુખની રૂચિ છૂટીને અનાદિથી વર્તમાન પર્યાય એટલે અવસ્થા પુણ્યને વિકલ્પ આદિ પાપ, પુણ્ય પાપ ગમે તે હો, નવમી ગ્રહે કે ગયેલો સ્વર્ગનો દેવ અને નિગોદમાં રહેલો જીવ, બે અનાદિના મિથ્યા દ્રષ્ટિ સ્વસ્વભાવની સન્મુખ રૂચિ છૂટીને પર્યાય એટલે વર્તમાન અંશ અને રાગને પુણ્ય પાપની રૂચિની યોગ્યતા વાળો જીવ તે વજ છે. ઓ સમજાય છે કાંઈ? ચતુર્ભાઈ, ઝાડના દ્રષ્ટાંતને આમાં, પછી લાખને ઝાડને અહીંયા આશ્રવને આત્મામાં અમે ધ્યાન રાખજો. હજી વાતમાં પણ સમજવામાં, હજી વ્યવહાર સમજવામાં પણ મોટા અતરા પડે છે. વાસ્તવિક તત્વ તો શું છે અજ્ઞાનમાં પણ સમજવું જગતને કઠણ છે. ઝાડ પોતે જયારે ખોરૂપે થવાની યોગ્યતા વાળું વજ્ર થયું ત્યારે તેને લાખ વધક છે એમ કહેવામાં આવ્યું. ખરેખર તો પોતાથી વધ થવાની લાયકાતથી વધ થઈ જાય છે એમ આત્મદ્રવ્યને વિશે. જો આત્મા અનાદિ સનાતન સ્વભાવની મૂર્તિ છે, જ્ઞાનાનંદ ચિદાનંદ જ્યોતિ, પણ તેની અનાદિની અજ્ઞાનીની બુદ્ધિ નિગોધ હો, એક બટાટામાં એક શરીરમાં અનંત આત્મા કે નવમી ગ્રીવિક જનારો જૈન દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ સાધુ, બેની આત્મદ્રવ્ય સન્મુખ રૂચિનો અનાદિનો અભાવ અને વર્તમાન અવસ્થાને પુણ્ય પાપના જે કઈ પરિણામ હોય તેની સન્મુખ રૂચિની યોગ્યતા એ જીવને વધ થવાનું કારણ છે. શું કહ્યું સમજાણું? આ વિષય જરી એકદમ અજ્ઞાનપણે પણ કેમ થયો થો એ વાત હજી સમજવી જીવોને કઠણ. અનાદિનો વસ્તુ સ્વભાવ સનાતન જ્ઞાતા દ્રષ્ટા ચિદાનંદ દ્રવ તરફ બુદ્ધિ નહીં અને વજ છે અનાદિનો. વજ નામ અનાદિનો એ પર્યાયમાં પરિણમનની વર્તમાન અવસ્થા વિકાર થવાને યોગ્ય જ હું છું. પરના નિમિત્ત પ્રમાણે વિકાર થાય એ તો સ્થૂળ વિપરીત મિથ્યાત છે, એની વાત તો અહીં છે. એવી સ્થૂળ વિપરીત મિથ્યાત હોય ત્યાં તો આવું મિથ્યાત એને હોય છે એટલે એનો પ્રશ્ન છે નહીં. અહીં તો અનાદિનો જ્ઞાતા દ્રષ્ટાના દ્રો
સ્વભાવની રૂચિ છૂટીને વર્તમાનમાં અંશ વસ્તુ છે તો ત્રિકાળ સત્ય વિદ્યમાન પદાર્થ છે, એની રૂચિ અનાદિથી અજ્ઞાનીની છૂટી છે. વૃક્ષની જેમ પહેલી નોતી ને પછી થઈ એમ છે નહીં. એટલે આત્મદ્રવ્ય સિદ્ધાનંદ જ્ઞાનાનંદ શુદ્ધ વસ્તુ છે તેની દ્રષ્ટિનો પર્યાય બુદ્ધિ ને, એટલે વર્તમાન અવસ્થા જ્ઞાનની અવસ્થા મિથ્યા શ્રદ્ધાની અવસ્થા પુણ્ય પાપના કોઈ પણ વિકલ્પ હો, વ્રત મિથ્યા દ્રષ્ટિના વ્રતના પરિણામો કે એના અવ્રતના પરિણામો શુભ હો, ગમે તે શુભા શુભ દયા દાન વ્રત પૂજા કામ ક્રોધના પરિણામ હો, નિગોદ ને નિગોદના પરિણામમાં પરિણામ હો, નવમી ગ્રીવિક જનાર જૈન દ્રવ્યલિંગી પર્યાય બુદ્ધિ વ્યવહાર બુદ્ધિથી લાભ માનનારો એના જીવની વધતા એ પર્યાયના સન્મુખ બુદ્ધિની યોગ્યતા એ જ એના જીવને હણાવવાનું કારણ છે. ઓ સમજાય છે, એક જ વાત છે. એ નવમી ગ્રીવેક જાય પંચ મહાવર નવ અઠ્યાવી મૂળ ગુણના વિકલ્પો છે મિથ્યા દ્રષ્ટિના, આત્માની સ્વન્મુખ દ્રષ્ટિ વિના વિકલ્પો એટલી વૃત્તિઓ ઉઠાવે, અને નિગોદનો જીવ અશુભ ભાવ કૃષ્ણ લીસા કાપ નીલ ને કાપુત લીસા થાય છે એવા માથા ભાવ થાય છે, અને નવમી ગ્રીવેક જાય ત્યારે એને શુકલ લીસા શરીરના ખંડ ખંડ કરો તો ક્રોધ ન કરે, બીજા દેવલોકની ઇન્દ્રાણી ચડાવવા આવે તો ચડે ની બ્રહ્મચર્યથી, એવા જેના કસાય મંદના પરિણામ શુભ, અને નિગોદના અભવીના પર્યાયના જે અશુભ ભાવ નિગોદના, એ બે એને ક્યારે નિમિત્ત વાધક કહેવાના કે એ જીવની પોતાની વધ્યતા પર્યાયની સન્મુખ અનાદિની બુદ્ધિ અનાદિના દ્રવ સ્વભાવ સામાન્ય દ્રવ સન્મુખની બુદ્ધિનો અભાવ, અને અંશ પર્યાય અને રાગ સન્મુખની બુદ્ધિની રૂચિ એવી જીવની યોગ્યતા એ જીવને વધ્ય નામ હણાવવાનું કારણ. એ હણાતા હણાતા કદાચ સુપરિણામમાં આવે અને નવમી ગ્રીવેકે જાય તો પણ એ શુભને નિમિત્ત તરીકે ઘાતક કીધો, પણ એનો ઘાત્ય સ્વભાવ તો મિથ્યા પર્યાય બુદ્ધિ જ છે, ઓલા પરિણામને તો નિમિત્ત માત્ર કયા છે એમાં કઈ જોર નથી. ઓ સમજાય છે કઈ નહીં. અને નિગોદ દશામાં એક ઇન્દ્રિયમાં એક શરીરમાં અનંત આત્મા, એનો આત્મા પણ આમ જ્ઞાતા સ્વભાવ સન્મુખ રૂચિ છૂટીને એને કૃષ્ણ લીસાના પરિણામ અનાદિના વર્તે છે, કોઈને નીલકાપુદાદિ પર્યાય બુદ્ધિના પરિણામ અનાદિના, એમાં જીવની વધ્યતા અંશ બુદ્ધિ તરફ અનાદિની રૂચિ છે, અનાદિથી ચૂકેલો છે, પહેલો સ્વભાવ પામેલો હતો ને ચૂક્યો છે એમ નથી, વૃક્ષની જેમ નથી. એ પર્યાય બુદ્ધિ જીવ આમ પર સન્મુખ રાગનો અંશ પર્યાયનો અંશ એમાં લાભ ને એનું અસ્તિત્વ સ્વીકારતો વધી યોગ જીવ થયો ત્યારે જે જાતના પરિણામ શુભાશુભ ગમે વર્તા હો, ગમે જાતના નવમી ગ્રીવેકના શુભના પરિણામ વર્તા હો કે નિગોદના શુભ પરિણામ વર્તતા હો, પણ વધતો એની પર્યાય બુદ્ધિ થઈ એટલે એ જ હણાવા યુગેનો આત્મા, જયારે જે પરિણામ વર્તે તેને ઘાતકનો ઉપચાર આરોપ આવે છે. ઓ સમજાય છે કઈ વાત મગલનભાઈ? જો આ વાત જરી કાલ કરતા વધારે સ્પષ્ટ આવી. વૃક્ષ ને લાખની જેમ એમ ભગવાન આત્મા આનંદ કંદ શુદ્ધ ચિદાનંદ એવો એનો સ્વભાવ દ્રવ્ય વસ્તુ સ્વભાવ છે, તેની સન્મુખની રૂચિ અનાદિની છૂટેલી છે,
હોવાપણું અનાદિનું ક્યાંક સ્વીકારશે તો ખરો ને? એટલે વર્તમાનની અવસ્થામાં પર્યાયમાં દશાના અંશમાં અને થતા વિકારી પરિણામ એ મારી યોગ્યતા છે, એની જ મારી યોગ્યતા છે, એવું જે વધ્ય થવા યોગ વિકારને લાયક હું છું એવો મિથ્યા ભાવ, એવી એની યોગ્યતા, એ જ એને હણાવવાનું કારણ. પછી એને સમય સમય ગમે તેવા વ્રતના પરિણામ ઉભય થાય મિથ્યા દ્રષ્ટિને. શુભ અને અશુભ કોઈ કહાયના પરિણામ ગોકળા કાપવાના ભાવ થાય, એ બધા પરિણામ નિમિત્ત માત્ર. વધ યોગ ભાવ થયો માટે તે પરિણામને ઘાતક છે એમ કહેવામાં એની પ્રધાનતા નથી, પણ પર્યાય બુદ્ધિની વધતા તે પ્રધાનતા. સમજાય છે ભાઈ? આ તો અનાદિનું અજ્ઞાન અજ્ઞાનીનું શું કામ કરે છે એની વાતનું વર્ણન એ ગુલાટ ખાય છે જયારે. આગળ કહેશે, ઓહો જ્ઞાતા દ્રષ્ટા સચ્ચિદાનંદ સ્વભાવી છો, વર્તમાન અંશને પુણ્યપાપનો ગમે તે વિકલ્પ હો, તે સન્મુખ રૂચિ છૂટી અને સ્વભાવ સન્મુખ રૂચિ થઈ તે જ ક્ષણે પર્યાયમાં વધતા યોગ જે ભાવ હતો એ સ્વભાવના વિકાસયોગ ભાવ થયો. આ એનું નામ સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન. ઓ સમજાય છે કઈ? મતલબ ભાઈ, જેવો આ ધર્મ ને અધર્મની રીત, આ અંદરમાં અંદરમાં એની બુદ્ધિ ક્યાં કામ કરે છે એ ઉપર ધર્મ ધર્મ છે. બાય ક્રિયાકાંડ ઉપર નથી, એના પરિણામ શુભાશુભ પરિણામ ઉપર પણ નથી. અહીંયા આચાર્યદેવ કહે છે કે હો આત્મા વૃક્ષને લાખની જેમ વધને ઘાતક સ્વભાવ પણ હોવાથી આશ્રવ જીવ સાથે નિબદ્ધ સંબંધ ઉપાધિ ભાવરૂપ છે. પણ એ ઉપાધિ ભાવનું વજન નથી હો, વજપણાનું વજન છે. એની બુદ્ધિ વ્યવહારને પુણ્યને નિમિત્તને વર્તમાનમાં જે રૂચિપણે દ્રષ્ટિ પડી છે એવો જીવ વજયોગ થઈ ગયો છે. એને પછી પરિણામ શુભ શુભ ગમે તે હો, પંચ મહાવ્રતના પરિણામનો વિકલ્પ ઉઠતા હો કે હિંસાના પરિણામ તીવ્ર ઉઠતા હો કે શુકોલ્લેસા થતી હો કે કૃષ્ણલેસા થતી હો, ગમે તેવા હો, પણ તેને વધયોગ દશા થઈ માટે તે પરિણામને ઘાતક એમ ઉપચાર કરવામાં આવ્યો છે. ઓ સમજાય છે? હે નયા ઢંગ સે આયા ભાઈ, તો કંઈક વાત વિરોધ પણ જયારે આવે ત્યારે યથાર્થ વ્યવહાર એ ન સમજાય, આ યથાર્થ જ વ્યવહાર બીજી જાતનો આવ્યો. જો આત્મ પદાર્થ એની અનાદિની અજ્ઞાન પર્યાય બુદ્ધિ ઈ વધ્યનામ હણાવા યુગ દશા ઈ જ એને સંસારનું મૂળિયું 84 આવતાનું કારણ છે. પણ ઈ પરણું તો માને તો કુટસ્થ એકલો માને તો બને નહી, અને એકલા અનંતર ગુણ વિજ્ઞાનો માને તો જ્ઞાન અવસ્થા શ્રદ્ધા અવસ્થા ચારિત્ર અવસ્થા આનંદ અવસ્થા વર્તમાનમાં વિપરીતપણે જે થઈ છે એની રૂચિની યોગ્યતા પણ જે છે એનો સ્વીકાર ન થાય ત્યાં સુધી સ્વભાવ સન્મુખ થવાની પણ લાયકાત આવે નહીં. એટલું કહ્યું ભગવાન કે પર વસ્તુ જે છે એને કારણે મારી યોગ્યતા છે એ તો નહીં, એ તો વિપરીત સ્થૂળ મિથ્યા બુદ્ધિમાં જાય. કે કર્મનો ઉદય છે માટે તેના પ્રમાણમાં બુદ્ધિ અબુદ્ધિપૂર્વક વિકાર થાય છે એ તો સ્થૂળ મિથ્યાત્માન સ્થૂળ પર્યાય બુદ્ધિમાં, એને તો તર્ક એના વિચારો બધા અક્ષરે અક્ષર વિપરીત ને બધું અવળું છે, એનો એક અક્ષર સાચો હોઈ શકે નહીં. કેમ કે તો પર તરફના વલણ વાળી એકદમ નિમિત્તના પ્રમાણમાં વિકાર થાય એની વાતો અહીં છે ને. એ ઉપરાંત મિથ્યા દ્રષ્ટિનો મિથ્યા સૂક્ષ્મ ભાવ કેમ છે, જ્યાં ઉલુ ભાવ પીડ્યો ત્યાં ભાવ તો હોય છે ને, એક તર્ક એકલું વાંચણું એકલો વિચાર એકલું શરણ બધું મિથ્યા વિપરીત બુદ્ધિને ક્ષણે ક્ષણે ઉભું કરે છે. એમાં આત્માના લાભ તરફ સન્મુખનો એક અંશ પણ હતો. અહીંયા તું જે જીવે પોતામાં વિકાર થવાની યોગ્યતા છે એમ પર્યાય બુદ્ધિથી સ્વીકાર કર્યો. વિકાર પરને લઈને મારો પર જેવો ભાવ ઉદયમાં આવે તેવો થાય એને તો વિકારની મંદ તીવ્રતા કરવાનું નવમી ગ્રહ અને દિગ્બુદ્ધની પણ શ્રદ્ધામાં રહેતો. એટલે તો તીવ્ર જ્ઞાનમાં મિથ્યાત્મા જાય છે. અહીંયા તો આત્મદ્રવ્યમાં વિકાર થવાની યોગ્યતા સ્વતંત્ર સ્વીકારે, સ્વતંત્ર સ્વીકારે તો એની પર્યાય બુદ્ધિ છે, વર્તમાન અંશ બુદ્ધિ છે. યોગ્યતા વિકાર જેટલી માની એને આત્માને વધ માન્યો, આત્માને હણાવા યુગ્ય માન્યો, એને જે કંઈ હવે પરિણામ થાય ગમે તે શુભ કે અશુભ વર્તે એને હણવામાં નિમિત્ત તરીકે થાય એમ ઉપચાર કરવામાં. એટલે આત્માને આશ્રવ વિરુદ્ધ સ્વભાવવાળા, આત્માના સ્વભાવથી આશ્રવ વિરુદ્ધ સ્વભાવવાળા માટે તે આશ્રવ એટલે વિકાર શુભ શુભ ગમે તે પરિણામ હો તે આત્મા નથી પણ એ જીવ નથી પણ અજીવ આ અપેક્ષા એ એક વાત આવી ગઈ. બીજી વાત, આશ્રવ વાયના વેગની જેમ, આ તો કાલના બોલનો જરી ખુલાસો વધારે થયો. હવે પુણ્ય પાપના વિકલ્પ પર્યાય બુદ્ધિ, અહીં તો પર્યાય બુદ્ધિની જ વાત છે. આત્મદ્રવ્યમાં જે કંઈ શુભ કે અશુભ, દયા કે દાન, વ્રત કે પૂજા, મિથ્યા દ્રષ્ટિની પર્યાય બુદ્ધિ સન્મુખ, સ્વભાવ સન્મુખ છૂટીને અનાદિનો વર્તમાન વ્યવહાર રાગ ને પુણ્ય પાપના વિકલ્પ સન્મુખ બુદ્ધિ, એ આશ્રવો એટલે પર્યાય બુદ્ધિ. એ શીતદાસ ના વાયના વેગની જેમ, એ પહેલો શબ્દ આવ્યો છે, વધતા ઘટતા હોવાથી જો પર્યાય બુદ્ધિમાં વર્તમાન અંશ બુદ્ધિમાં ભલે કે જે શુભ ભાવ કોઈ વખતે વધે અને કોઈ વખતે ઘટે, નવમી ગ્રહ જાય ત્યારે વધે, નીચે ક્યાંક જાય તો ઘટે, અશુભ પણ નિબોધમાં જાય તો વધે, અમુક સ્થાનમાં જાય તો એ શુભાશુભ પરિણામથી પર્યાય બુદ્ધિથી ઉત્પન્ન થતો મિથ્યા ભાવ છે. જો વજ કીધા પછી કહ્યું, હવે વજ લાયક જે પર્યાય અંશ ને વ્યવહાર ને વિકલ્પ નો આશ્રય લઈને લાભ માન્યો, અંશ જેટલો અનાદિનો માન્યો, એવી વર્તમાન પદ પર સન્મુખની બુદ્ધિ એને લઈને ઉત્પન્ન થતા આશ્રવ એ ઓછા વધતા ભલે થાય, નવમી ગ્રવેક જાય, નિગોદમાં જાય, રાજા થાય, રંક થાય, કીડી થાય, કંજર થાય, ગમે તેવા શુભાશુભ પરિણામથી થાય, પણ વધતા ઘટતા હોવાથી તે અધ્રુવ છે, એનો આશ્રય કરવા જેવો નથી. શુભ પરિણામો કે અશુભ હો, દેવગુરુ શાસ્ત્ર સન્મુખની શ્રદ્ધાનો વિકલ્પ હો કે કુદેવ કુગુરુ કુશાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ હો, એ બધા વધતા ઘટતા પરિણામનું પર્યાયનું વિકલ્પનું સ્વરૂપ છે. એ કઈ આત્માના સ્વભાવનું સ્વરૂપ ભાઈ, આ તો સાચા દેવગુરુ શાસ્ત્રના વિકલ્પનો ભાવ અને ખોટા દેવગુરુ શાસ્ત્રના વિકલ્પનો ભાવ રાગ, બે વધતા ઘટતા પરિણામ પર્યાય બુદ્ધિથી અંશ બુદ્ધિથી ઉત્પન્ન થતો વિકાર છે. એથી તે અધ્રુવ છે, માટે તે પર્યાય બુદ્ધિવંતજી મિથ્યા દ્રષ્ટિ છે. એને આત્માના સ્વભાવની ખબર, ચૈતન માત્ર જીવ જ ધ્રુવ છે. જેવો સમ્યક સમજાવવાની આમ પર સન્મુખની વલણતામાં જે દશા થઈ એ વધતી ઓછી અવસ્થાનું પરિણામ જેવી જેની યોગ્યતાના પ્રમાણમાં શુભાશુભાવ થાય તે અધ્રુવ છે. એક રૂપ રહેતા નથી, ઓછા વધતા ઓછા વધતા ઓછા વધતા થાય. એવા એકવાર વૈરાગ જણાય, અહો નવમી ગ્રવેકનો જૈન સાધુ દિગંબર 28 મૂળ ગુણો રામ, હજારો રાણીઓનો ત્યાગ અને આમ ખખડ થજ નિગમ દગંબર નગ્ન દિગંબર પંચ મહાવ્રતના પરિણામ તો ભિક્ષા માટે જાય તો એક જરી પણ એના ખ્યાલમાં આવે કા નહીં તો ન લી. એટલું સહન કરે મિથ્યા દ્રષ્ટિ પડે, એટલું સહન કરે, પણ કહે છે કે પરિણામ ભલે શુભ થયા અને નિવુ એક ક્ષણમાં હજારો ગાયોને કાપી નાખે એવો કહાય. મગલનભાઈ હોય છે ને બધા ગાયો નહીં રાખતા, બોલા મશીન રાખે આમ બધી હજારો ગાયો રાખે ને એક મશીન પડે આમ ફરાક દઈને એવા એના પરિણામ. પણ બે પર્યાય બુદ્ધિ વધતા ઘટતા શુભાશુભ પરિણામ, પણ પર્યાય સન્મુખ વ્યવહાર સન્મુખ નિમિત્ત સન્મુખ બુદ્ધિ પડી છે એ બધા મિથ્યા દ્રષ્ટિ એક જાતના છે. હું સમજાય છે કઈ હરી આકું ભાઈ હજારો કાપે રાજ નક્કી આર્યમાં હો એવા ઓલાનો ભાવ અને એક આમ બે આમ નવમી ગ્રહ કે જનારો પર્યાય બુદ્ધિ વર્તમાન બુદ્ધિ વ્યવહાર બુદ્ધિ પર્સનમુખ બુદ્ધિ એનાથી લાભ માનનારો ની અંશને આખો સ્વીકારનાર એવું મિથ્યા દ્રષ્ટિના શુકલ રેશા જેને નવમી ગ્રહ જાય. પણ મિથ્યા નિશ્ચય તો એક જ પ્રકારનો છે. કેમ કે પર્યાય સન્મુખ અંશ સન્મુખ લાભ માનનારો સ્વભાવ ધ્રુવ ચૈતન માત્ર છે, આનંદ કંદ છે, તેના સ્વભાવની સન્મુખ રૂચિના દ્રષ્ટિના પરિણમન વિના એ પરસન્મુખના પર્યાય બુદ્ધિ તે બધી એક જાતના છે. ચંદ્રભાઈ આ બધું સમજી છૂટક્યો છો મણીભાઈ, આ પોપાભાઈ નો હાલ એવું નથી. સમજાય છે કઈ? જો આમાં તો ઘણા પ્રકારો આવે છે ભગવાન. એ વિચાર તો કરે જરી, વિચાર તો કરે, એ હરાણે ચડાવીને વિચારને જરી હવળા તો કરે જરી હવળા, પછી આ બધું એને સમજાય કે આ શું છે. જો એની ધારણા ઠીક થાય તો ધારણામાં ઠેકાણા અનાદિની દાળ એ જાતની માન્યતા એ જાતના બખેડા જાતના તરફની વાત તો ક્યાંય પડી રહી. અહીંયા ભગવાન આચાર કે છે આશ્રવો વાયુ થાય ને વાય વાય નથી થતી, વાય આવે ત્યારે એકદમ આમ થઈ જાય વળી ઢીલી પડી જાય, વળી એકદમ મોઢે ફીણ આવી જાય વળી ઢીલી પડી જાય જઈ વાયુ. એમ કે છે મિથ્યા દ્રષ્ટિનો પર્યાય અવશ્રય ભાવ એમાં એવો શુભ ભાવ થઈ જાય બીજાને એમ લાગે તરણનું તુંબડું છાતો અને હળવું ઘટી જાય એવું થઈ જાય લાખો ગાયો કાપે એવો કહાય. પણ બધા પર્યાય સન્મુખ વ્યવહાર સન્મુખ રાગ સન્મુખ પંચપાપના વિકલ સન્મુખ રૂચિ પડી છે બધા મિથ્યા દ્રષ્ટિનો ભાવ એક જાતનો છે એમાં કઈ હાથરો ફેર. માટે કે છે વાયના વેગની જેમ વેગ ચડ્યો છે કે છે એને પુન પાપના પરિણામ સન્મુખ, પણ સ્વભાવ તરફની ધ્રુવ બુદ્ધિ થઈ નથી. વેગે ચડ્યો કંપાયમાન કોઈ વખત કે અશુભ કરું તો કલ્યાણ થઈ જશે અને આવા અશુભ છોડું તો કઈ મદદ સ્વભાવને મળી જશે એવા મૃગીના રોગની પેઠે વાયના રોગની પેઠે જેમ વધતા ઘટતા હોવાથી તે પર્યાય બુદ્ધિનો વિકાર બધો અધ્રુવ છે. ચૈતન માત્ર જીવ અધ્રુવ છે. હવે સ્વભાવ બુદ્ધિ આવી લે છે. ગુલામાં તો એકનું વધ્ય જ બતાવ્યું હતું ભાઈ, એમાં વધવા યોગ નહીં એમ નતું બતાવ્યું. ત્યાં તો એક ફક્ત પર્યાય બુદ્ધિ વાળો જ્યાં અનાદિની પરસન્મુખ બુદ્ધિ તે જીવ જ વધારવા યોગ સમય સમય છે. અનાદિનું નવમી ગ્રહ જાય કે નિગુદમાં જાય કે વચમાં ગમે એટલા ભાવ કરે. નવ આઠ વર્ષે ત્યાગી થઈને દેશેવણી ક્રોડપુર સુધી દિગંબર નિગમ લગ્ન મુનિ સાધુ, પણ એની પર્યાય ને વ્યવહાર સન્મુખની રૂચિ વાળો વધ્ય છે. એક જ વાત, એના જીવની દશા હણાય છે. કારણ કે નવમી ગ્રહ ગયો એટલે પાછો ન્યાથી નિગુદમાં આવશે, નિગુદમાંથી પાછો નવમી ગ્રહ જશે. એમને એમ મિથ્યા દ્રષ્ટિનું બધા વધ્ય પણ કોઈ સમયે ઘટ્યું નથી. સમજાય છે કઈ? ગતિ બધી કાઢી નાખી નિગોદ ને ગ્રહ નવ ગ્રહ કઈ ન મળે. આત્મી નર્ગ જાય કે નવમી ગ્રહ જાઓ બધી એક દશા. વિજયભાઈ એટલે બીજા દ્રષ્ટાંતમાં આપ્યું. ઉલામાં હવું નતું આપ્યું, ફક્ત વજ્ર છે એટલું જ કીધું છું. હવે બીજામાં કહ્યું કે આશ્રવો હિન્દુસ્તાન હિન્દીમાં આવેલી મૃગી હતું ને, મૃગિયા વાય વાય નો વેગની પેટી વધતા ઘટતા હોવાથી અધ્રુવ છે. ભગવાન આત્મા ચૈતન માત્ર આમ જ્ઞાતા દ્રષ્ટા આનંદ કંદ ચૈતન માત્ર એટલે વિકારની યોગ્યતાના અભાવ વાળો. આ તો પર્યાય બુદ્ધિ કાઢી નાખવી છે. પર્યાય બુદ્ધિ વાળો આમ યોગ્યતા સ્વીકારે છે. સ્વભાવ બુદ્ધિની સન્મુખમાં ચૈતન માત્ર છો, પછી જરી પર્યાય અથિરતા નહીં રહી, એની ગણતરી નથી. એ ચારિત્ર મોહનમાં જે નબળાઈ પોતાની થાય એની આ ગણતરી નથી. પોતાને કારણે ચારિત્રની પછી નબળાઈ એની આ ગણતરી લીધી નથી. આ તો પર્યાય બુદ્ધિ, જે અંશ બુદ્ધિ, રાગ બુદ્ધિ, પરસન્મુખ બુદ્ધિ હતી એ ગઈ. ચૈતન માત્ર ધ્રુવ છો, ચૈતન માત્ર જીવ જ ધ્રુવ છો, મારામાં વિકાર થવાની યોગ્યતા જ નથી. પરને લઈને તો નથી, પણ મારામાં વિકાર થવાની યોગ્યતાની પર્યાય બુદ્ધિ હતી ગઈ. ધ્રુવ સ્વભાવ આનંદ અણાકુળને થવાને લાયક મારો સ્વભાવ છે એમ ધ્રુવ સન્મુખ બુદ્ધિ થઈ. આ એનું નામ સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન કહેવાય. બહુ સમજાય છે જરીભાઈ? આ વિચારવું જોઈએ ભાઈ. આ વિચાર તો એને અપૂરો કોઈ વાત છે, ઈ સાધારણ વાત નથી. એવી બધી ઘણી વાતો મળે છે ત્યારે, પણ શું કહેવાય એ તો જાતે જાણે ત્યારે એને ખબર પડે. એને પોતાને કઈક આંતરો પાડે ત્યારે ખબર પડે ક્યાં ઉગમણા અથમણા રસ્તા હતા. પણ હવે ઈ કઈ કોઈ તીર્થંકર થી સમજાવી દેવાય એવી તીર્થંકર ની તાકાત નથી. એની યોગ્યતા ફર્યા વિના કોઈની તાકાત નથી. કોઈ ફરે આય કહે છે કે ભગવાન તારો ચૈતન માત્ર ધ્રુવ સ્વભાવ છે. આમ જાણનાર દીખનાર ચૈતન માત્ર એટલે એટલે જાણવા દીખવાય, પણ અનંતા ગુણો એમાં એમાં અનંતા ગુણોનો પિંડ છે. એ જયારે શ્રદ્ધા વધી હતી પર્યાય બુદ્ધિમાં, એ સ્વભાવ બુદ્ધિ થઈ એટલે વિકાર થવાની યોગ્યતા જ મારામાં નથી ને. પણ પછી થાય પછી અહીં ગણતા નથી કે છે
બરાબર.
પછી થાય નબળાઈની પર્યાય જે ચારિત્રમાં અથિરતા હોય જરી પુરુષાર્થ નબળાઈ એ નહીં નહીં. અહીં તો સ્વભાવનો વિકાસ જ થતો જાય. ચૈતન માત્ર ધ્રુવ સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થઈ, અંશ ને વિકાર સન્મુખ બુદ્ધિ ગઈ એટલે સ્વભાવ સન્મુખની અંતર્મુખની દ્રષ્ટિ એ સ્વભાવના વિકાસનું જ કારણ છે. એ સ્વભાવ પછી પાછો પડે એમ ત્રણકાળમાં બને નહીં. ઓ સમજાય છે? લ્યો આ ધર્મ કેમ થઈ આવે છે આમાં કઈ? હે, ધર્મ કેમ થઈ આવે છે ને મગલલભાઈ? આ તો ભગવાન ઓહો તારી મહિમા શું કહીએ, વાણીને ગોચર નથી. તારી પર્યાયની યોગ્યતા પણ જ્યાં સ્વતંત્ર મારો કરી રહ્યો સમય સમયે, એ પણ સ્વતંત્ર ચોરાશીમાં ઝૂલીને ડૂલી રહ્યો છે. ચોરાશીના અવતારમાં સ્વતંત્ર પર્યાયની વિકારની યોગ્યતાને કારણે ઝૂલીને ડૂલી રહ્યો, એની તો અનંતકાળની વાત પર્યાય બુદ્ધિની. એમાં પણ આટલો સ્વતંત્ર ગુલાટ ખાય છે શ્રદ્ધા, શ્રદ્ધા ગુલાટ ખાય છે. ઓહો, યોગ્યતા જે સમય પૂરતી વિકારની હતી પર્યાય બુદ્ધિમાં ગઈ. મારો ધ્રુવ સ્વભાવ જ્ઞાનાનંદ આનંદ કંદ સચિદાનંદ અનાકુલ સન્મુખ રૂચિનું પ્રેરણ અવસ્થાનું થયું, એ ધ્રુવ જ દ્રષ્ટિમાં સદાય કોઈ સમયે રહેતો નથી એમ છે નહીં. આ આનું નામ ધર્મ ને સમ્યક દર્શન ને જ્ઞાન છે. હું સમજાય છે? આશ્રવો વાયના વેગની જો ફરી ફરી લઈશું વળી હું નીકળશે અંદર, કઈ ઈ કઈ પકડી રહ્યું નથી અંદરમાં. નવું હું નીકળે એટલે હમચંદભાઈ કહેતા છ હાથ વાર આવે, વળી બીજે રૂપ આવે, ત્રીજે રૂપ આવે, એ કઈ ના એટલે વળી શબ્દો ફરતા કોઈ આવે અંદરથી. આશ્રવો વાયના વાયના વેગની જેમ વેગ ઠેર્યો છે કે પરમા કે છે આ સ્વભાવમાં ઠેર્યો નથી આ એનો વેગ ચેડ્યો, પુણ્ય કરું, પાપ કરું, શુભ કરું, આ કરું, આ કરું, આ કરું, વેગ ચેડ્યો અજ્ઞાની ને. પણ સ્વભાવ જે છે એ ચૈતન માત્ર ધ્રુવ છે, એની સન્મુખ શ્રદ્ધા જ્ઞાન ને ઠરવાની જે દશા તે જ મોક્ષ ની કળા છે, બાકી કોઈ મોક્ષ ની માર્ગ ની કળા નથી. ચૈતન માત્ર જીવ જ ધ્રુવ છે. બે બોલ થયા, બીજો બોલ. આશ્રો શીતદાસવરના આવીશની જેમ, બીજા બોલમાં એમ હતું વધતા ઘટતા બોલ હતા, કોઈ વાર શુભ વધે ને કોઈ વાર શુભ ઘટે, કોઈ વાર અશુભ વધે ને કોઈ વાર અશુભ ઘટે, એમ વધે ઘટવાની શૈલી હતી. આત્મવસ્તુ જ્ઞાનાનંદ ધ્રુવ અનાદિ અનંત સનાતન પદાર્થ, એની પર્યાય બુદ્ધિમાં વધતા ઘટતા શુભાશુભ હતા, એ પર્યાય બુદ્ધિ વજ હતો તેને વધતા ઘટતા ગમે વા હો તો એક જ દશામાં છે એમ વર્ણ્યું હતું. અહીંયા હવે બીજી વાત લે છે, આશરો શીતદાસવરના આવીશની જેમ. પેલો ટાઢિયો તાવ આવે છે માણસને, જોયું છે ને ટાઢિયો, આ વખતે ઊંધો ન હોય, ટાઢિયો આવે છે ને પેલો, પછી ટાઢ મટે પાકલા ગળતા, પછી ટાઢિયા વખતે ગુદડા ખૂબ નાખે, ખૂબ નાખે, જાણે કોતે કેટલા ગુદડા માથે ને ઢાબળ્યું, જ્યાં ટાઢિયો મટે પાકલા ગળતા, એ ઊંધો કાઢી નાખો, કાઢી નાખો. પણ એની દાખલો આપ્યો, તમારા દાખલા માંથી તો સમજાવવું છે. હવે આશરો શીત દાહ, ટાઢિયો તાવ ને દાહ ને ઊનો તાવ, જો જ્વર છે, ટાઢિયો તાવ ને ઊનો તાવ, ગ્લાટ ખાય છે ઘડી ઘડીક માં, ટાઢિયો જ્યાં આવ્યો મટ્યો ત્યાં ઊનો આવ્યો, એમ દાહ સ્વર આવેશની જેમ, આવેશની જેમ અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી શું કહ્યું, અશુભ ભાવ થાય ત્યારે શુભ ન હોય ને શુભ થાય ત્યારે અશુભ થાય, અશુભ ન હોય, શુભ હોય ત્યારે ટાઢિયો તાવ આવ્યો ને અશુભ હોય ત્યારે ઊનો, પણ બે તાવ છે. કોઈ એવો એક વાર આવીશમાં આવી જાય, શુભમાં આવી જાય, શુભમાં આવી જાય, શુભમાં, હો 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 હો, આ તો જાણે નવમી ગ્રહનો જૈનનો સાધુ દિગંબર, પર્યાય બુદ્ધિ, વ્યવહાર બુદ્ધિ, નિમિત્ત બુદ્ધિ, પરાશ્રય બુદ્ધિ વાળો એવો ત્યાગી વૈરાગી લાગે. જાણે ટાઢિયો તાવ જાણે ઠેર્યો ઠેર્યો જાણે ઠેર્યો છે એમ લાગે, ટાઢિયો તાવ એટલે શુભ ભાવ થયા ને. નવમી ગ્રહ કે જૈન જ્યાં માણો થાય નથી નીકળીને, અને પાછા પરિણામ મિથ્યા બુદ્ધિ તો હતી, વધ ભાવ તો હતો, એટલે પહેલા બોલ ને સાબિત રાખીને આ બધા પ્રશ્નો છે કે વજ્ર યોગ તો હતો, પછી પરિણામ ગમે તે જાતના થાવ એને ઘાતક તરીકે કહેવા માત્ર છે, પણ વજ્ર તો એની પર્યાય બુદ્ધિ તે જ ઘાતક છે. એટલે આશરો ટાઢા ને ઊના તાવના આવેશની જેમ. શું કે છે આચાર્ય, ભગવાન તને કોઈ વખતે અશુભ ભાવનો આવેશ આવી જાય છે, હિંસા જૂઠું ચોરી ભોગ વિષય કહાયના પરિણામ થાય એવો આવેશ હતો, અને નવમી ગ્રહે કે ગયો દિગંબર સાધુ અઠ્યાવી મંગોના વિકલ્પો મિથ્યા દ્રષ્ટિ સહિત પર્યાય બુદ્ધિમાં, એ પણ એક શુભ ભાવનો આવેશ હતો. એ કઈ સ્વભાવની સન્મુખની રૂચિ નથી, પર્યાય બુદ્ધિ પરથી ક્રિયાકાંડ કર્મ કરીને રાગ મંદ પહેર્યા ને કઈ શુભ કહ્યા ને કઈ દયા પાડી ને કઈ વ્રત પહેર્યા, અહો આમ જોઈએ ભાઈ આપણને આ નખ પહેરો, અને એવું આવીશ લાગે શુભ ભાવમાં જણો, હો 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 હો, જાણે અત્યારે ભાઈ ત્યાગી લાગે સાતો, એ શું પલટીને એવું કહાય થવાનો, કારણ કે પર્યાય બુદ્ધિ વજ છે. પેલો બોલ રાખીને વજ્ર થવાયો તો એની દશા પડી જ છે, પર્યાય સન્મુખ બુદ્ધિ એટલે વજતો છે. હવે પછી શુભ શુભમાં વધે ઘટે કે અશુભ પલટીને શુભ થાય ને શુભ પલટીને ટાઢિયો તાવ સડે કે ઊનો સડે, બે આવેશ છે. એ શીત અને દાહ તાવના આવેશની જેમ અનુક્રમે ઉત્પન્ન થતા એ શુભ વખતે અશુભ ન દેખાતા હોય, અશુભ વખતે શુભ ન. મિથ્યાત્મા પર્યાયની બુદ્ધિમાં તો બધું ગર્ભ પીડ્યો છે, ગર્ભ તો પીડ્યો છે. એટલે અહીં કે છે કે અનુક્રમે, સ્વભાવમાં તો કઈ છે નહીં, વિકલ્પ ઉઠ્યા, કોઈ શુભ ઉઠ્યા ને કોઈ અશુભ થયા. શુભ શુભ વખતે અશુભ નહીં, અશુભ વખતે શુભ ની પરિણામ ને વાત છે. મિથ્યા ભાવ તો વધી યોગ તો મિથ્યા જ પડ્યો છે. એ અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી એ પુણ્ય પાપના ભાવ ટાઢિયા તાવ ને ઉના તાવની પેઠે બે અનિત્ય છે, બે અનિત્ય છે. માટે તેની સન્મુખ બુદ્ધિમાં કલ્યાણ, પછી શુભ હો કે અશુભ હો, ગમે તેવા પરિણામ પોતાની યોગ્યતાને કારણે થયેલા સમય પૂરતા હોય, પણ તેની સન્મુખ બુદ્ધિએ કલ્યાણ નથી. અરે ભાઈ વાત સમજવી, આ અંદર બહારની તો ક્યાંય થોથા કાઢી નાખ્યા, આ તો અંદર ને અંદરના પરિણામ ને પરિણામી, પરિણામ ને પરિણામી વચ્ચેના રમજો, અંતર ને અંતરના નિમિત્ત નિમિત્તની રમજો, બહારના નિમિત્ત પ્રમાણેની રમજો. તો ક્યાંય સ્થૂળમાં ગયા તો અંતરમાં રમજો કે નૈમિત્તિક વચ થયો, પર્યાય બુદ્ધિ થઈ, એટલે જે પરિણામ પછી વધતા ઘટતા હો કે ફેરફારવાળો શુભ ને શુભ ને શુભ ને શુભ થઈ જાઓ, પણ એ તો સમય સમય એનો આત્મા હણાઈ જાય છે. કે છે કે પણ ટાઢીઓ ચડે તો ઈ ને તાડ ઉનો ચડે તો બે તાવ નો આવેશ છે. એ કોઈ સ્વભાવ સન્મુખ ની દ્રષ્ટિ, સ્વભાવ સન્મુખ ની પર્યાય બુદ્ધિ ટળીને, વિભાવ ની સન્મુખ બુદ્ધિ ટળીને, ત્રિકાળ ધ્રુચિદાનંદ સ્વભાવ છો એની દ્રષ્ટિ થયા વિના એ બધો આવેશ છે, આવેશ છે. કોઈ વખતે એમ શુભના વેગે ચડી જાય, મને નથી કહેતા કે આને તોર ચીડ્યો, નથી કહેતા તોર ચીડ્યો કો, લોહ વાટ્યો કો, વેન વાળો કો, નથી કહેતા એમ, વેન ચીડ્યું છે કે સામે અજ્ઞાનીને શુભ ભાવનું વેન ચીડ્યું છે, અને કોઈ વખતે અશુભ ભાવનું વેન ચીડ્યું એ તાઢિયાઓને ઉના તાવની પેઠે શુભાશુભનું વેન છે. પણ વજ થવા યોગ બુદ્ધિ છે, માટે અનિતનો આશ્રય એના સ્વરૂપને શરણભૂત. કે આત્મા કેવો છે, વિજ્ઞાન ઘન જેનો સ્વભાવ, હારી હારી વાત લીધી હવે. ઓલામાંથી વજપણું થાપીને એકલી પર્યાય બુદ્ધિની યુગતા હતી તે હણાવાય સદાય એમ થાક્યો હતો. અહીં તો કહ્યું આત્મા વિજ્ઞાન ઘન જેવા સ્વભાવ બુદ્ધિ, વિજ્ઞાનનો ઘન, જ્ઞાનનો પિંડ, આનંદનો કંદ, એ સ્વભાવ સન્મુખ બુદ્ધિ થઈ તો એ ટાઢિયા તાવને ઉના શુભાશુભનો આવેશ છે એની સન્મુખ રૂચિ ગઈ. બહુ સમજાય છે, બહારના સંયોગની વાત નથી ભાઈ. શરીર ને બાહ્ય પદાર્થની તો સ્વતંત્ર, એને કારણે સમયે સમયે એને કારણે પરણમી રહ્યા. આ તો એ પરણવાની યોગ્યતા વાળો છે, પણ એમાં જે ટાઢિયાઓના તાવની પેટે શુભાશુભનો આવેશ આવે છે, આ એની સન્મુખ બુદ્ધિ તે મિથ્યા દ્રષ્ટિ હણાઈ જાય છે, સમયે સમયે હણાય છે. એને આત્માનો લાભ બિલકુલ, કેમ કે વિજ્ઞાન ઘન જેનો સ્વભાવ છે, વિશેષ જ્ઞાનનો ઘન સ્વસન્મુખ બુદ્ધિ થઈ નથી, અને પરસન્મુખ બુદ્ધિ એકલી રહી છે. એને એકાંત પરસન્મુખ બુદ્ધિ વાળો વજ્ર થવા યોગ પરાંગમુખ બુદ્ધિ સ્વભાવથી અને વિકારને પર્યાયની સન્મુખ બુદ્ધિ તે હણાવા યોગ સદાય મિથ્યા દ્રષ્ટિ ચોરાશીના અવતારમાં ઝૂલીને ડૂલી રહ્યો. નિગોદ જાઓ કે નવમી ગ્રેક જાઓ, હાથમી નર્ક જાઓ કે નવ ગ્રેક જાઓ, મિથ્યાત આવી બુદ્ધિ સહિત એકની એક દશા મિથ્યાત એક જાતનું છે, એમાં કઈ ફેર નથી ભાઈ. ગ્રહિત અગ્રહિત તો ફેર નથી, કે જરી જીણો વિષયો છે એટલો છંછેડતા નથી. સમજાય છે, કોઈ કદાચ સાચાદેવ ગુરુ શાસ્ત્ર ને માનતા ગ્રહિત મિથ્યાત નો વર્તમાન ભાવ જેટલો, વર્તમાન જેટલો વ્યવહાર છોડ્યો હોય પરિણામમાં, અહીં કે છે કે નથી છોડ્યો, અમે તો કહીએ છીએ. કેમ કે જ્યાં પડી આય બુદ્ધિ, પરસન્મુખ બુદ્ધિ, નિમિત્ત સન્મુખ બુદ્ધિ, એના તરફથી લાભ નુકસાન બુદ્ધિ પર અનિમિત્ત, અને પોતામાં થતા વિકલ્પની સન્મુખ બુદ્ધિ, એવો મિથ્યાદ ભાવ તો એક જ પ્રકારનો અનાદિનો આત્માના ઘાતને કામ કરી રહ્યો છે. બહુ સમજાય છે. વિજ્ઞાન ઘન જેનો સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે. જો ઓલી પર્યાયમાં પરણમે છે, સ્વભાવ સન્મુખ થઈ તો ભેદ થઈ જાય છે. અહીં જીવને એકલો નિત્ય કીધો છે તો નિત્યાનિત્ય ભાઈ ભગવાન. જો એ આત્મા વિજ્ઞાન ઘન, વિજ્ઞાનનો ઘન ચિદાનંદ ધ્રુવ છું એમ વિજ્ઞાન ઘન સન્મુખ બુદ્ધિ થઈ, એ બુદ્ધિ વિજ્ઞાન ઘનમાં એકત્વ પામી, એ બધી નિત્યમાં એકત્વ પામી માટે જીવને નિત્ય કહ્યો છે. કોણ સમજાય છે કઈ? શુભ અશુભ પરિણામ ગમે જાતનો હો, વ્યવહાર જેને વ્યવહાર ભાશુભ વ્યવહાર રત્ન તરીકે પર્યાય બુદ્ધિ વાળાના, પર સન્મુખ બુદ્ધિ વાળાના, કે જેને નૈગુદના અશુભ પરિણામ કે બે કાઠિયા ઉના તાવની પેઠે આવેશ આવી ગયો છે, એને વિજ્ઞાન ઘન સવાર સન્મુખની દ્રષ્ટિ થતી, અને એની સન્મુખ દ્રષ્ટિ થવામાં એ પર્યાયમાં શુભભાવ વ્યવહારનો પ્રગટ્યો એ કારણ રૂપે પણ નથી. એ વ્યવહારના વિકલ્પો કારણ અને સ્વભાવ કાર્ય એવી પર્યાય બુદ્ધિ મિથ્યા દ્રષ્ટિ જીવ, એને મિથ્યા દ્રષ્ટિ 84ના અવતારમાં ઝૂલીને ડૂલી રહ્યો. નિગોદ જાઓ કે નવમી ગ્રેક જાઓ, હાથમી નર્ક જાઓ કે નવ ગ્રેક જાઓ, મિથ્યાત આવી બુદ્ધિ સહિત એકની એક દશા મિથ્યાત એક જાતનું છે, એમાં કઈ ફેર નથી ભાઈ. ગ્રહિત અગ્રહિત તો ફેર નથી કે છે. જરી જીણો વિષય છે એટલો છંછેડતા નથી. સમજાય છે? કોઈ કદાચ સાચા દેવગુરુ શાસ્ત્રને માનતા ગ્રહિત મિથ્યાત નો વર્તમાન ભાવ જેટલો, વર્તમાન જેટલો વ્યવહાર છોડ્યો હોય પરિણામમાં, અહીં કે છે કે નથી છોડ્યો, અમે તો કહીએ છીએ. કેમ કે જ્યાં પર્યાય બુદ્ધિ, પર સન્મુખ બુદ્ધિ, નિમિત્ત સન્મુખ બુદ્ધિ, એના તરફથી લાભ નુકસાન બુદ્ધિ પર અનિમિત્ત, અને પોતામાં થતા વિકલ્પની સન્મુખ બુદ્ધિ, એવો મિથ્યાદ ભાવ તો એક જ પ્રકારનો અનાદિનો આત્માના ઘાતને કામ કરી રહ્યો છે. બહુ સમજાય છે. વિજ્ઞાન ઘન જેનો સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે. જો ઓલી પર્યાયમાં પરણમે છે, સ્વભાવ સન્મુખ થઈ તો ભેદ થઈ જાય છે. અહીં જીવને એકલો નિત્ય કીધો છે તો નિત્યાનિત્ય ભાઈ ભગવાન. જો એ આત્મા વિજ્ઞાન ઘન, વિજ્ઞાનનો ઘન ચિદાનંદ ધ્રુવ છો એમ વિજ્ઞાન ઘન સન્મુખ બુદ્ધિ થઈ, એ બુદ્ધિ વિજ્ઞાન ઘનમાં એકત્વ પામી, એ બધી નિત્યમાં એકત્વ પામી માટે જીવને નિત્ય કહ્યો છે. કોણ સમજાય છે કઈ? શુભ અશુભ પરિણામ ગમે જાતનો હો, વ્યવહાર જેને વ્યવહાર ભાશુભ વ્યવહાર રત્ન તરીકે પર્યાય બુદ્ધિ વાળાના, પર સન્મુખ બુદ્ધિ વાળાના, કે જેને નૈગુદના અશુભ પરિણામ કે બે કાઠિયા ઉના તાવની પેઠે આવેશ આવી ગયો છે, એને વિજ્ઞાન ઘન સવાર સન્મુખની દ્રષ્ટિ થતી, અને એની સન્મુખ દ્રષ્ટિ થવામાં એ પર્યાયમાં શુભભાવ વ્યવહારનો પ્રગટ્યો એ કારણ રૂપે પણ નથી. એ વ્યવહારના વિકલ્પો કારણ અને સ્વભાવ કાર્ય એવી પર્યાય બુદ્ધિ મિથ્યા દ્રષ્ટિ જીવ, એને પુણ્યપાપના અનિત્ય તાટિયાન ઉના તાવની પેઠે એકવાર નવમી ગ્રેગ જશે, નિગો થશે, અને વચલી બધી ભૂમિકાઓ એ વધમાં જાય છે, પણ વિકાસમાં એક સમય પણ જતો નથી. કોણ સમજાય છે? સમજ નહી. વિજ્ઞાન ઘન જેનો સ્વભાવ છે, ઓહો, અંતરની શ્રેણીની વાતો તો અજબ છે, પણ શૈલી કથનમાં આવી છે એમાં કેટલો ભાવ પાછળ છે, એ તો શબ્દ છે. આચારને કહેવાનો ભાવ શું છે? ઓહો, કે ઘન હતો એ અનિત થતો એમ, અનિત્યતાની યોગ્યતા વાળો માનતો. પુનપાપના ભાવની યોગ્યતા વાળો આગા પાછા ભાવ ઉછાવતા થાય અને એક પછી એક થાય જુદા જુદા, એવી જુદા જુદા ભાવની યોગ્યતા વાળો માનતો. એ ગ્લેટ ખાય છે બુદ્ધિ. અહો, ભલે શુભાશુભા હોય એની વાત નથી, હો અથિરતાની બુદ્ધિને વાત લીધી નથી. ચારિત્ર ની અથિરતા આત્મામાં પોતાની અપરાધતાથી થાય એની વાત અહીં ગણી. અહીં તો મિથ્યા દ્રષ્ટિ ને સંગત દ્રષ્ટિ બે નો વિષય જ વર્ણવાય. બસ એમાં ધર્મ ને અધર્મ છે, બાકી બધું સમજવા જેવું પછી છે. સમજાય છે? વિજ્ઞાન ઘન જેનો સ્વભાવ છે એવો જીવ જ નિત છે. ક્ષણે ક્ષણે સ્વભાવ સન્મુખ રૂચિ પડી છે. જ્ઞાતા દ્રષ્ટા આનંદ અણાકુળ સન્મુખ શ્રદ્ધા તેના તરફ ભોળી ગઈ છે. તો નિતતા જ કાયમ આશ્રય પડી છે. શ્રદ્ધા નિતતાને આશ્રય પડી છે. માટે શ્રદ્ધા ને સ્વભાવ નિત્ય બધો નિત કહી દીધો. અને પરને આશ્રય થયેલા પુણ્યને પાપના વિકલ્પો પર્યાય બુદ્ધિના આશ્રય એ બધો અનિત્ય ક્ષણિક તાઠિયા અને ઉના તાવની પેઠી આવેશ ચડેલો વિકલ્પ છે. એમાં કઈ સ્વભાવમાંથી આવેલી કોઈ દશા નથી. તો સમજાય છે? અરે ભાઈ, આ કરતા ઓલા એક ઇન્દિયા, બે ઇન્દિયા, તે ઇન્દિયા, ચૌરિંદિયા, પચિંદિયા, ભૈયા, વતી, અલિશિયા, તે એમાં કઈ સમજણ ખરી? મિચ્છામી દુકણ હતું જો એમાં. હે, મિચ્છામી દુકણ એક ઇન્દિયા બે ઇન્દિયા જીવ્યા ઓરુવ્યા તો મિચ્છામી દુકણ. અહીં કે છે જીવ્યા વરુવ્યાનું તસ્મિચ્છામી દુકડું મોટું છે. કે હું ધ્યાન રાખો કે આત્મા જે ચૈતન મૂર્તિ અંશ ને વ્રાગ સન્મુખ બુદ્ધિ વાળો એ જીવ્યા વરુવ્યા એને કર્યા. સમજાણું કઈ? એને જીવ્યા વરુવ્યા કર્યા. હવે એનું તસ્મિચ્છામી દેવાય છે. મણીભાઈ, કે વિજ્ઞાન ઘન સ્વભાવ છો, વિજ્ઞાન ઘન સ્વભાવ છો એમ સન્મુખ રૂચિ થઈ એટલે પર્યાય બુદ્ધિ નો જીવી આવો વવરૂવી આનો ભાવ નાશ.
બરાબર
સમજાય છે? પાઠ આવે છે ને ઘણા નહીં અમારે. આ તો ઈ પાઠમાં પાઠ ને વળગે, કાં તો પાઠમાં હરખા શબ્દોની ને વળગે, કાં તો આ ભાવ હરખો બોલ્યો નહીં, આ વિધિ હરખી કરી નહીં. આ વિધિને સમજ્યા વિના એ બધી કુવિધિ છે. આ વિધિ જ આ છે એ તોતેર ની ગાથામાં કહી છે કે ભગવાન આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે. એ પુણ્ય પાપની ક્ષણિક વિકલ્પોની લાગણીઓ પછી વ્યવહાર તરફ હો કે પાપ તરફ હો, નિમિત્ત પાપના નિમિત્ત તરફની વૃત્તિ હો કે સાચા દેવગુરુ શાસ્ત્ર તરફની વૃત્તિ હો, એ બધી અનિત તાઠિયાઓના તાવની પેટનો આવેશ છે. અરે કઠણ વાત, મને કઠણ પડે તેથી પછી માણસ જરીક ઓલા કંટાળો આવી જાય છે માણસ નો. હા સમજાય નહીં તારા મેં કરવું હું. મણીભાઈ અમલમાં જે રીતે મૂકવું, મણીભાઈ એમ પ્રશ્ન કરશે ભાઈ, આ સમજણ કરવી સાચી અમલમાં મૂકવા જેવું એ જ અમલ છે. અમલ હું કૂદવું છે જાય. અમલ નામ નિર્મળ સ્વભાવ સન્મુખ બુદ્ધિ નામ થઈ આ એનો અમલ બુદ્ધિ એ અમલ કર્યો. અમલ મન રહીત જે પર્યાય બુદ્ધિ હતી, મો બુદ્ધિ હતી, મિથ્યા બુદ્ધિ હતી, વિજ્ઞાન ઘન સ્વભાવ સન્મુખ બુદ્ધિ થઈ આ એણે અમલમાં આત્માને મૂક્યો. એણે જ્ઞાન ને શ્રદ્ધા ને અમલમાં મૂક્યું. ભાઈ હવે પ્રશ્ન કરે એના પ્રમાણે પાછો ઉત્તર આપો છે ને મણિભાઈ. સમજાય છે ભાઈ? એટલે કે છે વિજ્ઞાન ઘન જેનો સ્વભાવ છે એવો જીવ જ ભગવાન જ આત્મા નિત્ય છે. નિત કહીને એકાંત નિત નહીં હો, આ તો એનો આશ્રય નિત બતાવવા માંગે છે. એ પર્યાય પર્યાય સન્મુખ જે હતી વર્તમાન દશા અંશને સ્વીકારતી, રાગને સ્વીકારતી, ભલે પુનપા વિકલ્પ ગમે તે હો વ્યવહાર ગમે એને સ્વીકારતી ને વધયોગ હતો એ નિત્ય તરફ શ્રદ્ધા જ્ઞાન વળી પરિણમન થયું એટલે આત્મા નિત્ય છે એમ ખ્યાલમાં આવ્યો. એ સન્મુખ બુદ્ધિને નિત કીધો. સમજાય છે? જેવો સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનનો વિષય તે વિજ્ઞાન ઘન સ્વભાવથી વિષય છે, એનો વિષય વર્તમાન અંશની વિકાસ ઓછી શક્તિ કે રાગ હો સમ્યક દર્શન પછી એ કઈ એનો વિષય એ તો નબળા સ્વભાવના ધ્યેયને કારણે ક્રમે ક્રમે છૂટી જઈને વિકાસ પૂરણ કેવલ જ્ઞાન થશે. એમાં કોઈ રોકનાર રોકનાર બુદ્ધિ હતી મિથ્યા ગઈ, એટલે હવે વિકાસને રોકનાર કોઈ રહ્યું નહીં. એટલે કે છે કે આશ્રમો શીત કેટલા થયા, હે 2 મિનિટ બાકી છે ને, ખ્યાલ નતો મેં શું થયું. આશ્રમો શીતદાસ વરના આવેશની જેમ અનુક્રમે, હવે અનુક્રમ ઉપર છે શબ્દ જરી આવ્યો, અનુક્રમ જરી થણું આવ્યું કે આમ શુભ જયારે ઉત્પન્ન થાય છે ત્યારે અશુભ હોતા નથી, એમ પર્યાયની અપેક્ષા, એમ મિથ્યા બુદ્ધિની અપેક્ષા શુભ અશુભ હરખા છે, વધની અપેક્ષા હરખા છે, વધની અપેક્ષા એની મુખ્યતા લીધી થાય, પણ ઓલા પર્યાયમાં અનુક્રમે ઘડીકમાં શુભ ને ઘડીકમાં અશુભ ઘડીકમાં અનુક્રમે ઉત્પન્ન થાય. વિજ્ઞાન ઘન અનુક્રમ નથી, વિજ્ઞાન ઘન જે છે એની સન્મુખ શ્રદ્ધા જ્ઞાન થી વિજ્ઞાન ઘન અનુક્રમ નથી. પછી અનુક્રમ પર્યાય ભલે ઉઘરે પણ એ અનુક્રમ નથી, તો વિજ્ઞાન ઘનમાં સમાતી જાય છે એકમેક, માટે એને અનુક્રમ કહેવામાં આવ્યું. સમજાય છે કઈ? ઓલા પર્યાયમાં વતયુગ બુદ્ધિ હતી એ જ ભણાવા યુગને લઈને, પછી ભલે પુણ્ય પાપના અનુક્રમે પરિણામ થયા એને નિમિત્ત તરીકે કયા, પણ અહીં કહે છે વિજ્ઞાન ઘન સ્વભાવનું જ્યાં રૂચિ થઈ એટલે પછી ભલે પર્યાયના અંશો નિર્મળતાના અનુક્રમે, કારણ કે અસંખ્ય સમયની સમ્યક દ્રષ્ટિ થઈ પછી પણ દર્શનનો વિષય રહેતા ક્રમે ક્રમે નિર્મળ અવસ્થાઓ વિકાસ પામે અને એ અનુક્રમે પામે, પણ અનુક્રમે પામતા અનુક્રમ ઉપર આશ્રય નથી. સમજાય છે? સંયક દ્રષ્ટિનો અનુક્રમ એવો પર્યાય ઉપર આશ્રય નથી, અનુક્રમ પરમાં તો આશ્રય નથી પણ પોતાના જે પર્યાય નિર્મળ અંશ નિર્મળ અનુક્રમે ઉગડે એ ઉપર નથી. એટલે તો વિજ્ઞાન ઘન સન્મુખ બુદ્ધિ તે અનુક્રમ વિનાનો વિજ્ઞાન ઘન સ્વભાવ છે. તો સમજાય છે? નામું લખવામાં આવી તે એને અંક ને અક્ષરનું જ્ઞાન નથી કરવું પડતું, નામું લખવા પર અંકના અક્ષર વિના નામા લખે તો નોંધા પડે એમ. અંક નામ આત્માનું લક્ષણ, અંક નામ લક્ષણ એઠાણ ચિહ્નો, એ સંયક જ્ઞાનને સામે શું ચીજ છે તેનું શું સ્વરૂપ, અને અક્ષર નામ અવિનાશી ચિદાનંદ વિજ્ઞાન ગમ. અંક એટલે ધારણ ચિહ્ન લક્ષણ, અક્ષર એટલે અવિનાશી સ્વભાવ સમગ્ર રૂચિ, આ એના ભાન વિના ધર્મના નામા લખાય નહીં. અંક ને અક્ષર લખ્યા વિના સમજાય વિના લખવા માટે કે અમારે કઈ સમજવું, અમારે નામું લખવું જ ભાઈ ફલાણે ની દુકાને, પણ અંક અક્ષર અમને ખબર, થોડામાં થોડા તો સમજીશ નહીં, એક થી 10 આંકડા સુધી તો જાણીશ નહીં, એટલું તો જાણવું પડશે ને. સ્વભાવ સન્મુખ રૂચિ, આનું આમ હોય તો આનું આમ હોય તો મરી જઈશ દાપણમાં. એ જ્ઞાનીના કાળજા હાથ આપણે પત્ર છે. ચતુરાઈની અંતરમાં સૂક્ષ્મ પણ જો મીઠાશ રહી ગઈ છે તો જ્ઞાનીનો આશય સમજવામાં એને મહાશલ રૂપે નીવડશે. સમજાશે? આ દાખલામાં એને થતા આ કરતા એક બીજો દાખલો એવું જ સાંભળતા થાય, રહ્યો તો રેવા ઉભો રે ધીરોતા